તો આવું નથી તો આમાંથી મમતા છૂટી જાય. સ્વાંગ છે એટલે અપેક્ષા ખાસ અને અપેક્ષા બે જ છે, એક દ્રવ્ય અપેક્ષા અને એક પર્યાય અપેક્ષા, અથવા નિશ્ચય નહીં અપેક્ષા અને વ્યવહાર નહીં અપેક્ષા. સમજી કે બે જ અપેક્ષા છે, ત્રીજી અપેક્ષા ની બહુ જાજી અપેક્ષા ની કઈ બહુ જરૂર નથી.
ટૂંકી વાત કરીને સમજાવી દીધું છે કે ગોતે
જોડાજો નહીં. કઈ અપેક્ષાનું કથન છે? એક તમારે ખ્યાલ રાખવો જોઈએ વાંચતી વખતે સાંભળતી વખતે, કેમ કે અપેક્ષાઓ અધ્યાર હોય છે, બધી અપેક્ષાઓ ભક્તો ખતમાત ન કરે, અપેક્ષાઓ અધ્યાર હોય. તમારે સમજી લેવું જોઈએ કે અપેક્ષા આ છે કે પાણી ઊંડું છે એવું વચન આવે તો સમજી લેવું કે આ પર્યાય અપેક્ષા એ પર્યાય ધર્મથી એને ઉષ્ણતા કઈ છે. પણ એ વખતે તમારે બીજું પડખું, જો એ શીતળતાનું પડખું તમારા જ્ઞાનમાંથી સાવ છૂટી જાય તો પાણી છે એ ઉષ્ણ છે એમ તમે શ્રદ્ધા કરવા માંડો તો પાણી સંબંધે નું અજ્ઞાન થઈ ગયું. પાણી સંબંધે નું અજ્ઞાન થઈ ગયું એટલું તો નહીં, પણ ઉષ્ણતાનો અભાવ થઈને ઠંડુ પાણી પ્રાપ્ત જ નહીં થાય. પણ બીજી અપેક્ષા મગજમાં હશે કે પાણી સ્વભાવે શીતળ છે, ગભરાવાની જરૂર નથી, થોડીક વાર થશે તો ઠંડુ થઈ જશે, ઠંડા પાણીની પ્રાપ્તિ આપણે થશે, કાંઈ ગભરાવાની જરૂર નથી. સમજી ગયા? હવે એનું બીજું પડખું છે ને તો ઠંડા પાણીની પ્રાપ્તિ થશે. પણ તમારો એમ જ શ્રદ્ધા કરો કે પાણી ઊંડું પાણી ઊંડું પાણી ઊંડું પાણી ઊંડું, હા બીજું પડખું ચુકાઈ ગયું. આ ભૂલ જે થઈ છે એ મૂળ પડખું ચુકાઈ ગયું અને પરિણામના પડખે ચડી ગયું અને એને સર્વથા સાચું માનવા માંડ્યો. કથનચિત સત્યાર છે, પર્યાય અપેક્ષા એ કથનચિત જો તો આત્માની પર્યાયમાં મિથ્યાત્વ છે, પણ એને સર્વથા તમે મિથ્યાત્વ માની લીધો. કથનચિત મિથ્યાત્વ માનવું જોઈએ અને કથનચિત મિથ્યાત્વ નથી આત્મામાં એમ માનવું જોઈએ. હા તો પછી તમે તો આત્માનું અવલંબન લેવાનો વખત જ નહીં આવે, તમારી શ્રદ્ધા ફરશે જ નહીં, તમારી શ્રદ્ધા ખોટી થઈ ગઈ. એટલે એની જે સમયે સમયે ભૂલ કરતો જ આવે છે અનાદિનો, ભૂતકાળમાં ભૂલ કરી વર્તમાનમાં કરીને ભાવિ કાળે કરશે, તો એ ભૂલ આ ને આ ભૂલ ચાલી આવે છે. એ ભૂલને લંબાવી, એ ભૂલને એને લંબાવી, એક જ ભૂલ પકડી રાખી. હા હા સમજાણું ને, આ સમજાણું કે વર્તમાન વર્તમાન જે છે એ તારી દ્રષ્ટિ પર્યાય ઉપરથી ઉઠાવી અને દ્રવ્ય સ્વભાવથી આત્માને જો એક વખત તો તમને આત્મા જેવો છે એવો દેખાશે. એ કેવો દેખાય છે? અર્યંત જેવો જુએ છે ને એવો તમને તમારા આત્માને દર્શન થશે. અર્યંત પરમાત્મા એના આત્માને જુએ છે, ગુરુદેવ એના આત્માને જુએ છે, કુંકુમ ભગવાન અત્યારે એના આત્માને જુએ છે, એવો જ આત્મા તમારી દ્રષ્ટિગોચર થશે. એ જ્યાં દ્રષ્ટિમાં આવ્યો આત્મા એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. સંસારનો અંત આવી ગયો, ખલાસ. સંસાર નહીં રહીએ, સંસાર તો પર્યાય દ્રષ્ટિથી છે. પર્યાયને આત્મા માનો છો, આશ્રમને આત્મા માનો છો, મલિન ભાવને આત્મા માનો છો. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા, જો અપેક્ષા લગાવી સામાન્ય ને વિશેષ, સામાન્ય વિશેષ સામાન્ય અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં, એટલે ત્રણેય કાળ જ્ઞાનમય અવ નામ ચોક્કસપણે સ્થિત નામ રહેલો હોવા છતાં, એક પડખે એક પડખું તમને બતાવ્યું કે આત્માના બે પડખા છે, એમાં એક પડખેથી જોવામાં આવે તો અનાદિ અનંત, અનાદિ અનંત આત્મા જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે જ અવસ્થિત છે, એમાં અજ્ઞાન પણ એ થતો જ નથી, અજ્ઞાનતા એમાં આવતી જ નથી એક પડખામાં. હવે બીજું પડખું બતાવે છે, આમ હોવા છતાં પાણીનું એક પડખું શીતળ હોવા છતાં બીજા પડખેથી પાણીને હું જોઉં છું તો એની યોગ્યતામાં ઉષ્ણતા અને અગ્નિનું નિમિત્ત પણ છે ખરું. એમ કહે છે કે આત્મામાં ઉતારે છે. સામાન્ય અપેક્ષા એ તો આત્મા શુદ્ધ ત્રિકાળ નિત્ય નિરાવરણ નિરાલંબી તત્વ જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે, એ જ્ઞાનનું કોઈ કાળ અજ્ઞાન ન થાય. જ્ઞાન નામનો ગુણ આત્મામાં છે, એનું અજ્ઞાન ન થાય તો જ્ઞાન રૂપે રહે છે, એ નાશ પામે ને એવું ને એવું એનું રૂપ બદલે નહીં. હવે વિશેષ અપેક્ષા એનો એ આત્મા, આત્મા એક જ, કે કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે. જો બીજું પણ કોઈ પર્યાયનું બતાવે છે કે એની પર્યાયમાં જ્ઞાન થાય છે સમય સમય જાણવાની ક્રિયા, એ ક્રિયા બતાવે છે, વિશેષમાં ક્રિયા હોય. હવે એ જ્ઞાન સમયે, એટલે જ્યારે એની દશામાં જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાનની સાથે સાથે અનાદિકાળથી એની દશામાં મિથ્યાત્વના પરિણામ પણ રાગના ક્રોધના થયા કરે છે. હવે એ જે ક્રોધાદિના પરિણામ છે એ કર્મકૃત છે, આત્મકૃત નથી, આત્માથી ઉત્પન્ન થયેલા નથી. આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય, એનો ઉત્પાદક નથી, પણ કર્મના સંબંધથી ઉત્પન્ન થયેલો ભાવ છે રાગાદી. તેથી તેને કર્મથી ઉત્પન્ન થયેલા, કર્મના સંબંધથી ઉત્પન્ન થયેલા જે ભાવો છે એના જ્ઞાન સમયે, કર્મથી ઉત્પન્ન થયેલો રાગ, કર્મના સંબંધથી ઉત્પન્ન થયેલો રાગ એના જ્ઞાન સમયે. હવે એના ના, હજી એના જ્ઞાન સમયે રાગ થયો એ તો કર્મના સંબંધથી થયો, પણ અહીંયા જ્ઞાન પણ થયું ને રાગ પણ થયો. હવે જયારે જ્ઞાન થયું ને રાગ થયો ત્યારે એ સમયે જ્ઞાનમાં રાગ જણાય છે, સમજાયું? હવે જયારે રાગ જણાય છે, આ બધું વિશેષમાં બધી વાત આવી, સામાન્ય પડખું તો એમ એમ રાખ. હવે એ વિશેષમાં જયારે જ્ઞાનની પર્યાય થઈ અને ક્રોધની પર્યાય થઈ, તો ક્રોધ જ્ઞાનમાં જણાય છે. જ્યાં સુધી ક્રોધ જ્ઞાનમાં જણાય છે ત્યાં સુધી અજ્ઞાન નથી. એ તો જાણવાની ક્રિયા થઈ, પણ જ્યાં ક્રોધ જણાયો ત્યાં હું ક્રોધી, ત્યાં જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું. એટલે રાગ જે આવ્યો ભાવ જણાણો ત્યાં સુધી વાંધો નહીં, પણ રાગ જ્યાં જણાણો ત્યાં રાગ મારો, જ્ઞાન મારું એ ભૂલી ગયો. હવે એ વિશેષ અપેક્ષા એ પેલા કરતા પણ સિદ્ધ કરવું છે કે વિશેષ અપેક્ષા એ આત્મા કરતા થાય છે. આપણે અત્યારે કરતા પણ વિશેષ અપેક્ષા એ કરતા થાય છે ત્યારે સામાન્ય પડતું તો આ કરતા પણ રહી જાય છે, અને વિશેષ અપેક્ષા એ કરતા થાય છે એ હકીકત છે. નકર તો ચાર ગતિ ને સંસાર સિદ્ધ જ ન થાય. સર્વથા કરતા નથી, દ્રવ્ય દ્રષ્ટિએ કરતા છે, પર્યાય દ્રષ્ટિએ તો કરતા થાય છે સ્વતંત્રપણે. પોતે પોતાના સ્વભાવને ભૂલીને પોતે સૌમ્ય અજ્ઞાની થઈને પોતે રાગનો કરતા કેમ થાય છે, એ ક્યાંય ભૂલ ખાય છે કે જ્યાં કર્મકૃત રાગ જ્ઞાનમાં જણાણો, દેહ જણાણો ત્યાં દેહ મારો, જ્ઞાન મારું એમ આવવું જોઈએ, એને બદલે અલ્પા મારી, એ ભૂલ થઈ ગઈ ને. અલ્પા જ્ઞાનમાં જણાય ત્યાં સુધી દોષ નથી, ત્યાં સુધી આ તો દ્રષ્ટાંત છે, ત્યાં સુધી દોષ નથી. એમ ક્રોધાદિ કષાય જ્ઞાનમાં જણાય ત્યાં સુધી દોષ નથી. એ જુદી વાત, સિદ્ધની વાત નથી આમાં બેસતી. અત્યારે સિદ્ધિ વાત ના બેસે. સાધકને ક્રોધ થાય છે, પણ ક્રોધ અને જ્ઞાન બે જુદું માને છે, તેથી એકતા બુદ્ધિ થતી નથી, અજ્ઞાન ઉભું નથી થતું, તેથી રાગનો ક્રોધનો કરતા બનતો નથી, જ્ઞાતા થઈ જાય છે. સિદ્ધની વાત લાગુ ન પડે, સાધકની વાત લાગુ પડે. આ વિષય જરાક થોડોક પૂરો થવા દો, પછી તમે પ્રશ્ન કરશો ને તો મજા આવશે. વિષય જરા ઘેરો છે કે અહીંયા એમ કે છે કે કર્મકૃત રાગ થયો, કર્મના સંબંધમાં જોડાઈને પર્યાયમાં રાગ થાય છે, પણ એકલો રાગ નથી થતો, જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. વિશેષ અપેક્ષા એ ઉપજવું મીણસવું એ વિશેષમાં પર્યાયમાં થાય, ઓલું તો જ્ઞાન સ્વભાવ અવસ્થિત છે, એ તો ડિપોઝિટ રાખજો. વિશેષ પડખાતી વાત ચાલે છે, વિશેષમાં કરતા ને અકર્તા પણ હવે કેમ થઈ જાય છે એની વાત બહુ માર્મિક છે. કે કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદી ભાવોના જ્ઞાન સમયે, જ્યાં રાગ ને ક્રોધ થયો એ સમયે જ્ઞાન થયું, એ સમયે હવે ભૂલ ક્યાં ખાધી એને જીવે? વિશેષમાં ભૂલ થાય છે, ભૂલ વિશેષમાં થાય છે અને ભૂલ ટળે છે વિશેષમાં. આત્મા ભૂલ કરતોય નથી, આત્મા ભૂલ ટાળતોય નથી. ભૂલ થાય તો ટાળે ને આત્મા. ઓ આત્મા, ભૂલ થાય છે હકીકત. જો ભૂલ બિલકુલ ન થતી હોય તો ચાર ગતિ ને સંસાર અને આ તો ઉપદેશ જ ન હોત ને, તો જ્ઞાનીઓ ઉપદેશ જ ન આપત. ભૂલ કરે છે હકીકત છે જીવ. ભૂલ ક્યાં થઈ જાય છે, ભૂલ ક્યાં ખાય છે એનો પીક પોઈન્ટ એકદમ સૂક્ષ્મ બતાવે છે. ભૂલ થાય છે, હવે ભૂલ થવાનું કારણ ક્યાં છે અને ક્યાં ભૂલ ખાધી, એમ કે છે કે જ્ઞાન અને રાગ એક સાથે ઉપજે છે પર્યાયમાં. એકલો રાગ ઉપજતો હોય તો આત્મા જડ થઈ જાય, અને રાગ ઉપજે નહીં એકલું જ્ઞાન ઉત્પન્ન થતું હોય તો એ કેવળી હોય. જ્ઞાન પણ ઉપજે છે અને રાગ પણ ઉપજે છે, અને રાગ જણાય પણ છે, રાગ જણાય પણ છે ત્યાં સુધી કાંઈ વાંધો નથી. પણ જ્યારે રાગ જણાય છે ત્યારે અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે તે રાગ છે, જ્ઞેય છે, કર્મકૃત રાગ છે, આત્મકૃત નથી. આત્મકૃત જ્ઞાન અને કર્મકૃત રાગ એ બે પર્યાયમાં એક સાથે ઉદ્ભવ થાય છે. હવે રાગ જ્યાં જણાય છે કે અનાદિકાળથી ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, એટલે કે જુદું આ જ્ઞાન જુદું ને રાગ જુદો એવું એને જુદાઈ નહીં જાણતો હોવાને કારણે, જ્યાં રાગ જણાય છે ત્યાં હું રાગી. જ્યાં દર્પણમાં અગ્નિનો પ્રતિભાસ થયો તો બાળક કે અગ્નિ લાગી અરીસામાં, પાણીથી ઠારો. એમ અનાદિકાળથી જે જ્ઞાન થાય છે અને રાગ થાય છે, રાગનું જ્ઞાન પણ થાય છે, એ વખતે હું રાગી, એ વખતે એનું ભેદ જ્ઞાન જો હોય તો હું જ્ઞાનમય છું અને રાગી તો પૂતગલ છે. રાગની રચના પૂતગલથી થયેલી છે, આ સ્વભાવ દ્રષ્ટિએથી વાત છે, સમજી. તો અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાન, જ્ઞેય એટલે રાગ, રાગનો કરનારો કર્મકૃત રાગ છે. આત્મા પોતાના સ્વભાવથી રાગને ઉત્પન્ન કરતો નથી, પરના સંબંધથી થાય છે, માટે એને કર્મકૃત કહ્યું. કર્મના સંગે થયો માટે એ રાગ છે, એ કર્મથી રચાયેલો છે. અને અહીંયા જ્ઞાન થયું છે સમયે સમયે ઉપયોગ, સમ્યક જ્ઞાન નહીં, હજી જ્ઞાન જ્ઞાન. હવે એ જ્ઞાન સમ્યક જ્ઞાન કેમ કહેવાય ને મિથ્યા જ્ઞાન કેમ કહેવાય, કે જ્યાં રાગ જાણ્યો તો રાગી, દેહ જાણ્યો તો દેહ મારો, પરપદાર્થ જણાય તો પરપદાર્થ મારો, એ મારાપણાની બુદ્ધિ જ્યાં કરી ત્યાં કરતા બની ગયો મિથ્યા જ્ઞાન. કે ભેદ જ્ઞાનનો અભાવ હોવાને લીધે પરને આત્મા તરીકે જાણતો એવો તે, પરને એટલે રાગને આત્માપણે જાણતો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ, જો એનું સામાન્ય અપેક્ષાએ લીધું તું, હવે વિશેષ અપેક્ષાએ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી થાય છે. તો જ્ઞાન પણ જ્ઞાનનું અજ્ઞાન કરી રાખ્યું, રાગ મારો એ અજ્ઞાન થઈ ગયું. રાગ મારો એ જ્ઞાન મારું એ ન પકડ્યું, જ્ઞાન મારું એને ગ્રહણ ન કર્યું, અને રાગ મારો રાગને ગ્રહણ કર્યો, એટલે વિશેષ અપેક્ષા એ કરતા થઈ ગયું. કે છે હમણાં કે અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી, અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી તેને કરતા પણ સંબંધ કરવું. આત્મા વિશેષ અપેક્ષા એ રાગના જ્ઞાન સમયે હું જ્ઞાન છું એ ભૂલીને જે જણાય છે એ મારું છે અને રાગી હું છું એમ માનતો વિશેષ અપેક્ષા એ આત્મા કરતા થયો, તેમ સંમત કરવું, તેમ જાણવું, તેમ માનવું, પણ ધ્યાન રાખવું વિશેષ અપેક્ષાએ. હવે વિશેષ અપેક્ષાએ કરતા પણ છે એમ તમારા જો જ્ઞાનમાં આવે તો સામાન્ય અપેક્ષાએ મારું સ્વરૂપ શું છે, કે હું આ કરતા છું. ખ્યાલ રાખો, આત્મા રાગનો કરતા થાય છે પણ સર્વથા કરતા નથી થતો. વિશેષ અપેક્ષાએ એક સમય માટે ભેદ જ્ઞાનનો અભાવ હોય ત્યાં સુધી કરતા થાય છે, બીજા સમયે અકર્તા બની જાય છે. મુખ્યતા તમને જ્યાં સુધી બધું જણાય ત્યાં સુધી દોષ નથી. મકાન તમારા જ્ઞાનમાં જણાય ત્યાં દોષ નહીં, મોટર તમારા જ્ઞાનમાં જણાય છે એમાં દોષ નથી. પણ એ વખતે મારું તો જ્ઞાન છે અને મોટર તો પૂતગલી છે, મોટરનો ધણી પૂતગલ છે, હું તો જ્ઞાનનો સ્વામી છું, એમ સ્વસ્વામી સંબંધ આત્મામાં જોડે તો મોટરમાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય કે પૂતગલનો ભાવ છે, મારો સ્વરૂપ નથી. એમ અંદરમાં રાગાદી જણાના ભગવાનની ભક્તિનો રાગ આવ્યો, નમોકાર મંત્રનો રાગ ઉઠ્યો, એ રાગ વખતે જ્ઞાન થયું કે આ નમોકાર મંત્રનો શુભ ભાવ આવ્યો. પણ એ શુભ ભાવને પોતાનો માને તો એ શુભ ભાવનો આત્મા તે સમયે વિશેષ અપેક્ષા એ એક સમય માટે કરતા થાય છે અને સામાન્ય અપેક્ષા એ કરતા રહી ગયો છે. જો સામાન્ય અપેક્ષા એ પણ જો કરતા બન્યો હોત તો નિત્ય કરતા પણ જ રહેત, એ તરત નહીં. પણ વિશેષ અપેક્ષા એ કરતા બન્યો છે ત્યારે સામાન્ય અપેક્ષા એ નાયક ભાવ એવો ને એવો કરતા રહી ગયો છે. હવે તમે આ પડખાને ભૂલને કબૂલ કરી અને એ ભૂલ ટાળવી હોય તો તમે સામાન્ય પડખાનું અવલંબન લ્યો, હુતાર્થનો આશ્રય કરો કે હું તો જાણનાર છું કરનાર નથી, તો આ ભૂલ ઉભી જ નહીં થાય. એક સમય ઉભી થઈ પણ બીજી સમયે ભૂલ ઉભી ન થાય એનું નામ ભૂલ ટાળી એમ કહેવાય. બાકી ટાળનાર નથી, ભૂલ ઉભી ન થવી. બીજા સમયે જ્ઞાન તો થયું રાગનું, બીજા સમયે ચેતી ગયો અરે હું તો જ્ઞાનમય આત્મા છું, આ રાગી તો પૂતગલ છે, પૂતગલના સંબંધથી મારો ભાવ નહીં. તો બીજા સમયે એને જ્ઞાન થયું, અજ્ઞાન ટળી ગયું. એ અજ્ઞાન ટળ્યું એ પણ વિશેષમાં, અજ્ઞાન થયું એ પણ વિશેષમાં, બધું ગુંજ વિશેષમાં છે અને ગુંજ ભાંગે પણ. હા, સામાન્ય તો એવો ને ભગવાન આત્મા છે તો કે છે કે તેને કરતા પણ હું સંમત કરું. સાંખ્યમતી એમ કે છે કે આત્મા સર્વથા કરતા છે, તો જૈન દર્શન એમ કે છે કે દ્રવ્ય દ્રષ્ટિએ કરતા છે, પર્યાય દ્રષ્ટિએ તો આત્મા કરતા બને છે, અજ્ઞાની થાય છે. બિલકુલ બિલકુલ આત્મા અજ્ઞાની થતો જ નથી અને સંસાર છે જ નહીં એમ નથી, વિશેષ અપેક્ષા એ સંસાર છે અને સામાન્ય અપેક્ષા એ મુક્ત છે આત્મા, આત્મા બંધાતો જ નથી, શુદ્ધ છે. હવે કરતા બન્યો એ બરાબર, હવે એ કરતા પણ ક્યાં સુધી રહીએ જીવમાં, કે તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ જ્ઞાનના આદિથી ભેદ જ્ઞાનની શરૂઆત કરી કે હું તો સામાન્ય પડખું જ્ઞાયક છું, કરતા નથી જ્ઞાતા છું, કરતા નથી જ્ઞાતા છું, આમ જ્ઞાતાને ગ્રહણ કર્યું દ્રષ્ટિમાં તો રાગનું કરતા પણ છૂટી ગયું, જાણનાર રહ્યો, જ્ઞાની થઈ ગયો. તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદ જ્ઞાનના આદિથી, આદિ એટલે શરૂઆતથી, જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી પૂર્ણ અર્થાત ભેદ વિજ્ઞાન સહિત ભેદ વિજ્ઞાન શરૂ થયું કે હું તો જ્ઞાનમય આત્મા છું, રાગી એ મારો સ્વભાવ નથી, એ તો આશ્રવ તત્વ છે, જીવ તત્વ નથી. જીવ તત્વ તે હું, આશ્રવ તત્વ તે હું નહીં. મારા જ્ઞાનમાં જણાય છે, સ્વપર પ્રકાશક જાણવાની શક્તિ છે, મારા જ્ઞાનમાં જ્ઞાયક પણ જણાય અને મારા જ્ઞાનમાં રાગાદી જણાય, પણ હું તો જ્ઞાયક છું, હું રાગી નથી, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી. ભલે સ્ત્રીનો દેહ જણાય, પુરુષનો દેહ જણાય છે ત્યાં સુધી કાંઈ વાંધો નથી, પણ હું પુરુષ ને હું સ્ત્રી ત્યાં અજ્ઞાન થઈ ગયું. હું જ્ઞાન, એ જ્ઞાનને પકડી રાખું છું, એ જ્ઞાનને છોડે છે સમય સમયે અને રાગને અને દેહને મારો માને છે, એટલે એ કરતા બની ગયો. હવે એ કરતા પણ એક સમયનું જ છે, બીજા સમય અકર્તા થઈ જાય સાક્ષાત, પર્યાય અપેક્ષા એ અકર્તા થાય, સામાન્ય અપેક્ષા એ તો અકર્તા હતો, હવે વિશેષ અપેક્ષા એ પણ આત્મા રાગનો અકર્તા બને છે, એ પડખું હવે બતાવે છે. વિશેષમાં કરતા હતો એ વિશેષમાં કરતા થાય છે, રાગનો કરતા બનતો નથી. એમ હવે કહેશે બીજા પણ કે ભેદ વિજ્ઞાનથી આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી પૂર્ણ થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ, આત્મા જે જ્ઞાયક સ્વભાવે અવસ્થિત છે, અકર્તા છે, એવા જ્ઞાયક ભાવને જ્ઞાયક ભાવ પણ જાણતો. જો પર્યાય પ્રતિલક્ષ છોડીને દ્રવ્ય ઉપર આવ્યો, જાણતો એવો તે જ્ઞાયક ભાવ. વિશેષ અપેક્ષા એ પણ જુઓ, કે છે કે સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાયક ભાવ હતો. હવે જયારે ભેદ જ્ઞાન કર્યું કે રાગ તે હું નહીં ને હું તો જ્ઞાનમય આત્મા છું, ત્યાં આમ દ્રષ્ટિ પલટીને જ્ઞાયક ઉપર આવ્યો, તો સામાન્ય અપેક્ષા એ તો એ જ્ઞાયક હતો જ, હવે વિશેષ અપેક્ષા એ પણ જ્ઞાન પ્રગટ થઈ ગયું, અજ્ઞાન ટળી ગયું એટલે અકર્તા થઈ ગયો. રાગનો રાગનો પેલા કરતા હતો, હવે રાગનો અકર્તા થયો. રાગનો જ્ઞાતા, રાગનો કરતા બનતો તો એ જ્ઞાયકનો જ્ઞાતા થયો. અથવા સમાધિ મરણની ભક્તિથી સદા ભાવના કરવી જોઈએ. મરણ વખતે સાધકને સમ્યક દ્રષ્ટિને તો સમાધિ મરણ થાય છે. પણ છેલ્લે જે સમ્યક દ્રષ્ટિનો હોય એવા જેઓએ પણ પોતે આ જાતનો વિચાર કરી અને એને દેહ છોડવો જોઈએ. આ માત્ર એકલી સંલેખના જ, એટલે કે શોધાત્માની સન્મુખ થઈને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મને પ્રગટ થયું છે, એવા મારા ધર્મને, ધર્મ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ, એવા મારા નિશ્ચય ધર્મને મારી સાથે લઈ જવાને સમર્થ છે. તે કારણે દરેક મનુષ્ય આ અંતિમ એટલે છેલ્લે સંલેખના એટલે સમાધિ મરણની ભક્તિથી સદા ભાવના કરવી જોઈએ. આદિ, વ્યાધિ, ઉપાધિ અને સમાધિ એમ ચાર પ્રકાર છે. તો આદિ એટલે માનસિક જે વ્યાધિ થાય છે એને આદિ કહેવાય. આદિ વ્યાધિ, શરીરમાં કોઈ પીડા, કોઈ રોગ આકરો આવી ગયો છેલ્લે, શરીરને વ્યાધિ કહેવાય. અને ઉપાધિ, બાહ્યના ઘણા પ્રતિકૂળ સંયોગ આવી પીડા હોય ને એ વખતે એનું ટાંકણે બરાબર મરણ થવાનું હોય, કુટુંબની સ્થિતિ પલટી ગઈ હોય, પોતામાં દેહમાં રોગ આવી ગયો હોય, માનસિક અમેક અનેક પ્રકારનો બોજો થઈ ગયો હોય, એમાં આદિ વ્યાધિ ને ઉપાધિ એવા સંયોગ વખતે પણ એને સમાધિ રાખવી જોઈએ, એટલે કે શાંતિ રાખવી જોઈએ. એટલે કે સમ્યક દ્રષ્ટિને તો એ બળ હોય છે, પણ મિથ્યા દ્રષ્ટિને શ્રદ્ધાનું બળ નહીં હોવાને કારણે એના જે પરિણામો છે એના પરિણામો પણ શાંતિ રહે એવો પ્રયત્ન એને એ વખતે કરવો જોઈએ. શરીરનો રોગ હોય તો શરીરના રોગને ભૂલી જવું જોઈએ. બહારમાં પ્રતિકૂળતા હોય તો એની ઉપેક્ષા કરવી જોઈએ. મનમાં ગમે એટલા બોજા હોય તો એ બોજા હળવા કરીને આત્માનું ચિંતન કરવું જોઈએ અને શુદ્ધાત્માની ભાવના કરવી જોઈએ. શુદ્ધાત્માની ભાવના એ જ ખરેખર ભક્તિ છે, અને એ ભક્તિથી, એવા વિચારોથી અને શાંતિથી દેહ છૂટે છે. તો એ વખતે જો આયુષ એનું પૂર્વે ન બંધાણું હોય તો ઊંચા પ્રકારનું આયુષ પણ એને બંધાઈ જાય છે, અને પૂર્વે આયુષ બંધાણું હોય તો પણ જ્યાં જવાનો છે જીવ ત્યાં જવાનો છે, પણ એમાં ઘણા પ્રકારના સંક્રમણ થઈ અને અનુકૂળતા થાય. જેમ કે 33 આગ્રોપણમાં આયુષ બંધાણું હતું ક્ષણિક મહારાજાને, સમ્યક દ્રષ્ટિ હતા, પહેલા બંધાણું ને પછી સમ્યક દર્શન થયું તો 84,000 વર્ષનું આયુષ રહી ગયું. એટલે એમ આયુષમાં ફેરફાર થાય, બહુ પ્રતિકૂળ સંયોગ આવવાનો હોય તો કોઈ અનુકૂળ સંયોગમાં એ જીવ જાય જન્મે, એમ છેલ્લે મરણ વખતે એને જ્ઞાનનું શરણ લેવું જોઈએ, આત્માનું શરણ લેવું જોઈએ. જેમ પંચ પરમેષ્ઠીનું શરણ આપવામાં આવે છે જીવોને મરતી વખતે, સામાન્ય રીતે એવો વ્યવહાર છે. હવે એ પંચ પરમેષ્ઠીનું જે શરણ આપવામાં આવે છે એ પણ એક વ્યવહાર પ્રકાર છે, એના કરતા ઊંચો એક પ્રકાર છે કે કોઈ જીવ એવો લાયક એ વખતે એને પંચ પરમેષ્ઠીના મંત્રો દ્વારા સાવધાન કરીને પછી એને મરણ વખતે એને આત્માની સન્મુખ થવાના એનો ઉપદેશ આપે તો પેલા કરતા આ બીજો પ્રકાર ઘણો ઊંચો છે. હવે એ બે પ્રકાર સિવાય એક ત્રીજો પ્રકાર એ ઘણો ઊંચો છે કે પંચ પરમેષ્ઠી નો નમસ્કાર મંત્ર ગણીને પોતે જ પોતાની મેળે એમ કહે કે હવે કોઈ મને બોલાવશો માં હું મારા ચિંતનમાં આત્મ ધ્યાનમાં લાગું છું, એમ કરીને સ્વતંત્રપણે પોતે દેહથી હું જુદો છું અને આ દુઃખના પરિણામ જે અત્યારે થઈ રહ્યા છે એનાથી પણ મારો આત્મા ભિન્ન છે અને હું મારા જ્ઞાનને આનંદથી અભિન્ન છું એવા આત્માનું શરણ લઉં છું, મને આ મરણના છેલ્લા સમય સુધી મને મારા આત્માનું જ શરણ હો, કોઈ પરપદાર્થનું મને શરણ ન હો, મને અંતિમ સુધી મારા ગ્રાહક ભાવનું જ ગોલન ચિંતન ને મનન જ હો, જ્ઞાયક ભાવ સિવાય કોઈ વિચાર મને ના આવો, એમ વારંવાર સ્વતંત્રપણે પોતે જો આખી જિંદગી અથવા તો છેલ્લા બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષથી તત્વ અભ્યાસે ચડી ગયો હોય તો એવા જીવે છેલ્લા મરણ વખતે સ્વતંત્રપણે આ વિચાર કરવા, સ્વતંત્રપણે વિચાર કરવાની શક્તિ એ વખતે એની ન ચાલતી હોય, દરદથી ઘેરાઈ ગયો હોય તો એને કોઈ સાધનની ભાઈ ને બોલાવી અને એને એમ કહેવું જોઈએ કે તમે હવે અત્યારે મને છેલ્લો ટાઈમ છે, મને કંઈક ધાર્મિક તમે શબ્દો કહો, ધાર્મિક શ્રવણ મારે કરવું છે, ભેદ જ્ઞાનની વાતો કરો, દેહ છૂટવાનો મારો કાળ છે એટલે કોઈ તીખી ભેદ જ્ઞાનની વાત મને સમજાવો, એમ માગણી કરે તો કોઈ સાધનમી ભાઈઓએ જઈ અને એને છેલ્લે સમજાવે પણ છે. એમ ત્રણ પ્રકાર છે. પેલો પંચ પરમેષ્ઠીનું શરણ જે આપે છે જનરલ, એ જનરલ રિવાજ છે. બીજું કોઈ એને એ વખતે ભેદ જ્ઞાન દ્વારા આત્મા ભિન્ન છે, દુઃખ ભિન્ન છે એમ સંભળાવે છે. અથવા ત્રીજો પ્રકાર, પોતે એ પ્રકારની દ્રઢતાવાળો હોય અને જેને સ્વયંભૂ કહેવાય, તીર્થંકર પરમાત્મા દીક્ષા લે ત્યારે કોઈની પાસે દીક્ષા લેવા ન જાય, એ સ્વયંભૂ છે, પોતે જ પોતાથી દીક્ષા લઈને ધ્યાનમાં મગ્ન થાય, એમ કોઈ એવા વિરલાજી હોય છે કે એ વખતે કોઈ બોલતા હોય તો એને એમ કહે કે હવે તમે કઈ મને કઈ બોલાવશો, માં સ્વતંત્રપણે મારા હું જાગૃત છું, હું સાવધાન છું અને હું મારી રીતે જ હવે આ ભેદ જ્ઞાનનો વિચાર કરીને આત્મ તરફ જાઉં છું. એમ અજ્ઞાની જીવોએ પણ મરણ વખતે આત્માને યાદ કરતા 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 એ દેહ છૂટે તો એને પણ લૌકિક અપેક્ષા એ સમાધિ વર્ણ કહેવામાં આવે છે. ખરેખર લોકો તર અપેક્ષા એ દ્રષ્ટિથી જોવામાં આવે તો સમ્યક દ્રષ્ટિને જ સમાધિ મરણ હોય છે, બાકી સમાધિ મરણ નિશ્ચયથી મિથ્યા દ્રષ્ટિને સમાધિ મરણ હોતું નથી. સમાધિ મરણ એટલે આમાં આવશે કે ધર્મના પરિણામને સાથે લઈને જવું, સમ્યક દર્શન ચારિત્રના જે પરિણામ એને પ્રગટ થયા છે એને સાથે લઈ અને બીજા ભાવમાં જાય ધર્મના પરિણામ, એને ખરેખર સમાધિ મરણ કહેવાય. ધર્મ સાથે લઈને જાય. હવે એને સમ્યક દ્રષ્ટિ ન હોય, સમજી લ્યો, અજ્ઞાની જે હોય તો પણ એને જે કંઈ સાંભળ્યું છે એને ધર્મના ઊંડા સંસ્કાર અંદરમાં રોપ્યા છે અને જે શ્રવણ કર્યું છે ગુરુ ગમે અથવા શાસ્ત્ર દ્વારા, તો એ વખતે એનું ચિંતન કરી અને વિશેષ જાગૃત થઈ જાય અને એ રીતે પોતે પોતાનું કામ કરી, અને જો આયુષ ન બંધાણું હોય તો કદાચિત કોઈ જીવને દેવનું આયુષ પણ બંધાઈ જાય, કદાચિત કોઈ જીવને આયુષ ન બંધાણું હોય તો મનુષ્યનું પણ આયુષ બંધાઈ જાય. વર્તમાનમાં દેવગુરુ શાસ્ત્ર મળ્યા હોય ને એના કરતા ઊંચા ઉત્કૃષ્ટ ધર્મના નિમિત્તોમાં એનો જન્મ થાય અને આ ઘૂંટતા ઘૂંટતા જાય છે તો એને એ પ્રકારે યોગ મળે ને ફરીથી એ તે અનુસંધાન કરીને અહીંયા આત્મપ્રાપ્તિ ન કરી હોય તો બીજા ભાવમાં પણ આત્મપ્રાપ્તિ થઈ શકે ઊંડા સંસ્કાર હોય તો. એટલે ખરેખર તો શું છે કે જનરલી અત્યારે જે કંઈ આ ચાલી રહ્યું છે કે આખી જિંદગી કંઈ ધર્મના સંસ્કાર નાખ્યા ન હોય, ચોવીસે કલાક હાલ વરાટમાં, વેપારમાં, રોજગારમાં, બીજે ત્રીજે અનેક પ્રકારમાં પ્રવૃત્તિમાં પડી અને આખી જિંદગી કાઢી હોય, હવે મરણ વખતે ભેગા થાય કે ભાઈ હવે ધર્મ સંભળાવો, હવે એ ધર્મ ક્યાંથી સાંભળે. એક બાજુ રોગથી ઘેરાયેલો હોય અને કેટલાકને તો એમ સાંભળ્યું છે કે ધર્મ સંભળાવવાની વાત કરે તો ના પાડે, ઘેરાઈ ગયો. એટલે કહેવાનું આ સહી છે કે છેલ્લા ટાઈમ ઉપર કઈ કામ રાખવા જેવું નથી. એને જ્યાં સુધી જાગૃતિ છે, જ્યાં સુધી રોગે ઘેરો ઘાયલો નથી, વૃદ્ધાવસ્થા આવી નથી, બધી ઇન્દ્રિયો સતેજ છે, સાંભળવાની ઇન્દ્રિય સતેજ છે, શાસ્ત્ર વાંચવાની ઇન્દ્રિય સતેજ છે, મન વિચાર કરવા માટે હજી સતેજ છે, કેમ કે વાંચીને અને સાંભળીને એને કામ તો મન દ્વારા કરવાનું હોય છે, કેમ કે ભાવ મનમાં એવી તાકાત છે કે સવિકલ્પ જ્ઞાનનો વિચાર કરી શકે કે હું તો શુદ્ધાત્મા છું, રાગાદી કોઈ પરિણામ મારા નથી, દુઃખના પરિણામ મારા નથી, ખરેખર દુઃખને હું ભોગવું એવો મારો સ્વભાવ નથી, એમ જાણીને થતા દુઃખને પોતે ગૌણ કરી એનું લક્ષ છોડી અને સુખ સ્વભાવી ભગવાન આત્માને તેને એ વખતે વિચારમાં જો લે તો એનું એમ કે કહેવત છે કે બહુ સુધરી જાય. છેલ્લે 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 મતી એવી ગતિ, જે જાતના એના વિચારો હોય એવી ગતિ એટલે પરિણતિ એને પ્રગટ થાય છે. અને કોઈ વખતે આયુષ ન બંધાણું હોય તો ઊંચું આયુષ પણ બંધાઈ જાય, અને આયુષ બંધાઈ ગયું હોય તો પણ બનવા જોગ છે કે એના પરિણામથી સંક્રમણ પણ, કર્મનું સંક્રમણ પણ થાય છે એવી સ્થિતિ પણ. યોગાનુયોગ એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે સત્તામાં પડેલા જે કર્મો છે હજી ઉદયમાં ના આવે એ દરમિયાન સંક્રમણ થાય છે. પાપની પ્રકૃતિનો બંધ હોય તો ઉદયમાં આવા પહેલા પાપની પ્રકૃતિનો રસ ઘટી પણ જાય, કોઈ વખતે પાપની પ્રકૃતિનું સંક્રમણ થઈ અને પુણ્યની પ્રકૃતિ પણ આવે. એટલે આત્માના વિચારથી જનરલ એકંદરે લાભ લાભને લાભ જ છે. માટે ખરેખર તો મને પૂછો તો મરણ સુધી રાહ ન જોઈ, આ કામ તો એને પહેલેથી ચાલુ રાખવું જોઈએ. હવે જો સંસ્કાર હશે તો મરણ વખતે સારા વિચાર આવશે, પણ હવે કોઈ એને સાંભળ્યું નથી જિંદગીમાં આત્માની વાત, શાસ્ત્રો વાંચ્યા ન હોય અને ભલામણ કરે કે જોજો બધા હો મરણ વખતે મને ધર્મ સંભળાવજો. હવે મરણ વખતે કાં તો જીવ બેસુદ્ધ થઈ જાય છે, કેને સંભળાવો? તમે મનુકાર મંત્ર કાનમાં કયો તો એ ગ્રહણ કરવાની શક્તિ ન હોય, બેસુદ્ધ હોય. એટલે આ જે સંસ્કાર નિરંતર આત્માના સંસ્કાર નાખવાથી એ વખતે જ્ઞાન હાજર થવાનું જ, જ્ઞાન નહીં જાય. જેવું તમે ઘૂંટ્યું છે ને એવું એ વખતે હાજર થશે. તો ઊંધું ઘૂંટ્યું હશે, હાય હાય હું એ જઈશ, હું મરી જઈશ, આ હું કમાણું, આ લક્ષ્મી અને મને હવે કઈ ભગવાન નહીં રે, અરે આ લક્ષ્મી મારી હારે કઈ નહીં આવે, આ દીકરાનું હું થશે, દીકરીનું હું થશે, આ કુટુંબનું સ્ત્રીનું હું થશે, એમ અનેક પ્રકારે બાહ્ય વલખા મારતો મારતો એ જીવ ભવને બગાડી નાખે છે. પાછલી પ્રજાનો તો જળ થવાનો એના પુણ્યાધીન થાય છે, એના કઈ વિકલ્પ ને આધીન છે. બધી જગ્યાએથી મોહ ને મમતાનો સંકેલો કરી અને એ વખતે જો એને સંસ્કાર હોય તો એ વખતે એની મોહની તીવ્રતા ભલે મીઠા દ્રષ્ટિ હોય તો પણ મમત્વની તીવ્રતા નહીં થાય. કાંઈ મારું નથી, હું જાણું છું, કોઈ મને બોલાવશો માં. અને જ્યારે મારી છેલ્લી સ્થિતિ હોય ત્યારે કોઈ પણ મારી સામે આવી અને આંખમાંથી આંસુ પાડતા નહીં. જો આંખમાંથી આંસુ જે વ્યક્તિને આવે એ વ્યક્તિ બહાર ચાલ્યું જાઉં, કેમ કે મારું લક્ષ ત્યાં જાય તો મારા પરિણામ ફરી જાય. એમ આ વસ્તુ એવી છે કે એને તો એ જાગૃતિ તો એને પહેલેથી જ રાખવાની, પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જેવા પરિણામ તમે ઘૂંટ્યા છે એવા પરિણામ હાજર થશે છેડે. હવે કઈ ધર્મનો બિલકુલ સંસ્કાર નહીં, રૂચિ નહીં, વાંચન નહીં, શ્રવણ નહીં, કોઈ વિચાર નહીં, તો હવે મરણ વખતે એને ક્યાંથી સારા વિચારો આવે? પછી કદાચ છેલ્લે છેલ્લે પંચ પરમેષ્ઠીના મંત્રો ઉપચાર આપે, કદાચ એને એ પ્રકારે ભક્તિનો ભાવ છેલ્લે આવી જાય તો પણ એ સારું છે. ન કરે એના કરતા એ પ્રકારે કરવું સારું છે, ન કરવું એમ નહીં. પણ વાત તો એમ છે કે પારકી આશા સદા નિરાશ, બીજા જીવો ધર્મ સંભળાવે અને હું જાગૃતિ રાખું, એ લાઈન બરાબર નથી. સમજીએ, સ્વતંત્રપણે બીજાની અપેક્ષા મને શું છે? હું તો જ્ઞાન આનંદ આત્મા છું, તો જાણનાર દેખનાર છું, હું તો જળતો જળતો જાઉં છું, હું તો જળનારને જાણતો જાણતો જઈ રહ્યો છું. તમે મારી કોઈ કુટુંબની કે મારી કોઈ ચિંતા કરતા નહીં, અલ્પકાળમાં મારી મુક્તિ છે. સમજી ગયા? એમ જો એને ખૂબ સારા ઊંડા સંસ્કાર લઈને ગયો હોય તો અહીંયા સમ્યક ન પ્રાપ્ત થયો તો પછી પણ પ્રાપ્ત થાય. સમજી ગયા? પણ એ પણ કેના માટે છે કે એ જીવ તો પ્રમાદી માટે છે, ખરેખર તો આવતા ભવ ઉપર આ વાત રાખવા જેવી નથી. સમજી ગયા? પણ ગુરુદેવ વ્યાખ્યાનમાં ઘણી વખત એમ કહેતા હતા કે ઊંડા સંસ્કાર તમે નાખો તો આ ભાવમાં નહીં તો પછી ભાવમાં પ્રાપ્ત થશો. કેમ કે એને ખબર હતી કે આ પંચમ કાળની અંદર લાખો કરોડોમાં કોક વિરલા જીવ ધર્મને પામે છે. પંચમ કાળા છે ને, તો એની અંદર બહુ થોડા જીવ પામે છે. શાસ્ત્રમાં એવો ઉલ્લેખ આવે છે કે માત્ર બે ત્રણ અથવા ત્રણ ચાર જીવો જ સમ્યક પામે છે. પામે છે એટલે એક સાથે, સમજી ગયા? એક સાથે સંખ્યા હોય તો થોડી હોય, એટલે બે ત્રણ કે ત્રણ ચાર એમ નહીં, એનો અર્થ એમ કે સંખ્યા થોડી, સંખ્યા થોડી. કેમ કે જેમ કે પેલા ગામડાઓમાં માણસ પાસે બે ચાર લાખ રૂપિયા હોય તો એમ કે મારી પાસે 5-25 હજાર છે, મારી પાસે કઈ જાજી પૂંજી નથી, એમ કે ને. એવી રીતે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે પંચમ કાળમાં થોડા જીવો પામે છે. થોડા જીવો પામે છે એનો અર્થ કે બે ત્રણ કે ત્રણ ચાર એમ ન લેવું, સમજે? થોડા સંખ્યા એ થોડા. તો કહેવાનો મારો આશય છે કે ખૂબ આમાં તો હરીફાઈ કરવા જેવી છે, આમાં હરીફાઈ કરવા જેવી છે કે અમે 5 જણા હારે સ્વાધ્યાય કરતા હતા અને આ આત્મા તો ખૂબ આગળ વધતો દેખાય છે, તો મારે એના કરતા આગળ વધી જવું છે, આમાં હરીફાઈ કરવા જેવી છે. સમજી ગયા? તો શું થાય? એ હરીફાઈ થઈ અને આત્માનું વીર્ય ઉલસિત થઈને એકદમ આગળ વધે, અને ભલે ને દેખા દેખી એ પણ આગળ વધે તો સારું છે. આની તો હરીફાઈ કરવા જેવી છે, આની આમાં હરીફાઈ કરે. અને કદાચિત પોતાનું વીર્ય હીણું હોય અને બીજા જીવો આગળ વધતો દેખાય તો પ્રમોદ આપવો જોઈએ કે વાહ બહુ સારું, હું ખુશી થાઉં છું, મારું તમને અનુમોદન છે, તમારા જેટલો મારો પુરુષાર્થ ઉપડતો નથી પણ તમને દેખીને મારો પુરુષાર્થ ઉપડે છે. એમ પણ ઘણી વખતે દેખા દેખીએ પણ પુરુષાર્થ ઉપડે. એટલે સાથે મળીને સ્વાધ્યાય, ચિંતન, મનન, તત્વોનો વિચાર, પ્રશ્ન ઉત્તર, આ લંડનમાં બીજા જોગો બહુ એવા મળવા ઓછા છે, ક્વચિત મળે. તો સાથે બેસીને પણ અઠવાડિયે 15 દિવસે ધાર્મિક વિચારો, ધાર્મિક ચિંતન, વિચાર એ બધું કરવા જેવું છે. કેમ કે દાખલા તરીકે દર મહિને આત્મધર્મ આવે છે, ગુરુદેવના વ્યાખ્યાન બહાર પડી ગયા છે, એ બધું નિરંતર થોડું 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 આ સંસ્કાર નાખવા જેવા છે. તો આ રીતે સમાધિ મરણના ખરેખર તો સમ્યક દ્રષ્ટિને સમાધિ મરણ થાય છે, પણ સારા વિચારો આત્માને લઈને જાય તો લૌકિક અપેક્ષા એ કહેવાય કે આનું સારું મરણ થયું, સમાધિ મરણ, શાંતિ થઈ ગયો જીવ. એમ એ વખતે શું કે આત્માના વિચારો કરે તો એ વખતે એની મોહને મમત્વની તીવ્રતા ન હોય, એની એકદમ મંદતા થઈ જાય છે, એકદમ મંદતા થઈ જાય છે. ભાવાર્થ, સંસારના કારણ ક્રોધાદિ કષાય છે અને તેમના કારણ આહાર વગેરે પરિગ્રહમાં ઈચ્છા છે. સંસારનું મૂળ કારણ તો કષાય છે, ક્રોધમાન માયા લોભના કષાય ભાવ છે, અને એ કારણનું કારણ આહાર વગેરે પરિગ્રહમાં ઈચ્છા છે. બહારનો જે પદાર્થો છે, ખાવાની લોલુપતા, પીવાની લોલુપતા, બીજું ત્રીજું, કેમ કે છેલ્લે છેલ્લે સલેક્ટના વર્તમાં તો શું થાય છે કે આહાર પાણીનો પણ ત્યાગ કરી દે છે. એને સમાધિ મરણ વખતે ઘણા જેને સંથારો કહેવાય ને, જેને સંથારો ભાષામાં કહેવાય, એટલે એને ખ્યાલ આવી જાય તો એ પોતે 2 દી 4 દી 8 દી આહાર પાણી છોડી દે અને તત્વના ચિંતનમાં લાગી જાય. સમજી એમ પણ ઘણાનું હોય છે. તો સ્વસમુક્તના બળે એ બધાને ઘટાડવા, કષાયને ઘટાડવા માટે પરિગ્રહના વિચારો પણ એ પ્રકારે છોડે છે, અથવા તો એ પરિગ્રહ મારા નથી, હું તો એક નાયક છું એમ તેને જ સલેખના કહે છે. આ સલેખના પણ 2 પ્રકારની છે, એટલે સમાધિ મરણ 2 પ્રકારના છે. એક ક્રમે ક્રમે ત્યાગ કરવો અને બીજી સર્વથા ત્યાગ કરવો. પેલા ક્રમે ક્રમે ત્યાગ કરે કે ભાઈ એ છેલ્લે 3 વખતે આહાર લેતો હોય તો કે 2 વખત લેવો છે, હવે મારે 1 વખત આહાર લેવો છે, ચા લેતો હોય 2 વખત તો કે 1 વખત લેવી, ચા બંધ કરવી છે, એમ અનેક પ્રકારે ટૂંકામાં એ કરવાની પાછળ કારણ જે કષાય છે એના પ્રત્યેનો રાગ, એ રાગ ઘટાડવો છે. એ ત્યાગ કરી શકાતો નથી, એ ત્યાગ કરી શકાતો નથી, પણ એના પ્રત્યેની વૃત્તિ જે જતી હોય એ વૃત્તિને આત્મસન્મુખ કરીને એકાગ્ર કરવા માટે થઈને એટલી પ્રવૃત્તિ પણ ઘટાડી નાખે, એમ એ પર પ્રવૃત્તિ ઘટાડવે, કઈ વાંધો નથી, 1 વખત આહાર બસ છે એમ, સર્વથા આહાર છોડી દે. એવું છે, આ વાત હઠપ્રયોગની નથી, આ શક્તિ અનુસાર એને પ્રયોગ કરવો જોઈએ. જો દેખાડવા માટે હઠપ્રયોગ કરે તો એ આકુળતા થઈ જાય. આ ધર્મ જે રીતે આકુળતા ઘટે એ રીતે એને કામ કરવું જોઈએ, વિવેક જોઈએ આની અંદર. હા હા, એમ નથી કે હું સમાધિ મરણ કરી લઉં ને એ વિષય નથી, આ સહજ સ્થિતિ છે. પોતાની શક્તિ અનુસાર એને પોતાની શક્તિનું માપ કાઢવું જોઈએ, અર્થી ન થાય. આ વિષય આખો અલૌકિક અપૂર્વ છે. એક ક્રમે ક્રમે ત્યાગ કરો અને બીજી સર્વથા ત્યાગ કરો. ખરેખર તો સમ્યક દ્રષ્ટિને જ નિશ્ચયપૂર્વક જ આ પ્રકારના ત્યાગના ભાવ હોય, પણ સમ્યક દ્રષ્ટિ ન હોય તો પણ પોતાની મમતાને મોહ ઘટાડવા માટે આ પ્રકારનો પ્રયોગ થઈ શકે છે, એમાં કઈ વાંધો નથી. એટલી પણ એને મમતાને મોહ ઘટે તો એના આત્માનું એટલું તો હિત થાય, પાપને બદલે પુણ્યના પરિણામમાં તો જાય જીવ. તેથી વિચાર કરીને શ્રાવકે પોતાના મરણના સમયે જરૂર જ સંલેખના કરવી જોઈએ. એટલે કે સમાધિ મરણ વખતે અમુક પ્રકારનો એને મર્યાદામાં આત્માને લાવવો જોઈએ. એકદમ ગલુપતા 24 કલાક ખાઉં ખાઉં ને આમ કરું તેમ કરું, આ લાવો ને એ બધી લલુપતા એને ઘટાડવી જોઈએ, પોતાની સ્થિતિનું માપ કરી અને કરવું જોઈએ. મેં જે જીવન પર્યંત પુનરૂપ કાર્ય કર્યું છે તથા ધર્મનું પાલન કર્યું છે તે ધર્મને મારી સાથે પહોંચાડવાને માટે આ એક સલ્લેખના જ સમર્થ છે એવો વિચાર કરી શ્રાવકે અવશ્ય સમાધિમરણ કરવું જોઈએ. નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધર્મ. નિશ્ચય ધર્મ તો એને સમ્યક દર્શન ચારિત્રના પરિણામ સાથે લઈ જવા અને જેના દ્વારા અર્યંત પરમાત્મા દ્વારા એના શાસ્ત્રો દ્વારા મને આ ધર્મની પ્રાપ્તિ થઈ તો એ પણ મારા ઉપકારી છે એમ એના પ્રત્યેનો પણ ભક્તિનો ભાવ એટલે પૂર્ણ ભાવ એ સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો ભક્તિનો રાગ એને એમ કે એવું પૂર્ણ ને એવો ધર્મ નિશ્ચયને વ્યવહાર બે મારી સાથે આવો એમ. કેમ કે એને સમ્યક દ્રષ્ટિ પણ નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય તો સવિકલ્પ દશા હોય તો એને પણ એમ થાય કે હે કુંદકુંદાદી આચાર્ય આપે મને સ્વરૂપની પ્રાપ્તિમાં આપ નિમિત છો, હે ગુરુદેવ આપ જ મને સ્વરૂપની પ્રાપ્તિમાં નિમિત છો એમ જીનવાણી પ્રત્યે ભક્તિનો અર્યંત પ્રત્યે ભક્તિનો રાગ એને પુણ્ય ધર્મ એટલે એવા ભક્તિનો રાગ અને વિતરાગ ભાવ એ બે મારી સાથે આવો બીજા ભાવમાં એમ. પુણ્ય એટલે મેં જે જીવન પર્યંત પુણ્યકાર કર્યું છે એટલે કે ભેદ જ્ઞાનનો વિચાર અને દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ મને આવતો હતો એ નિરંતર હું એમ કે સત્પુરુષના યોગમાં જ હોઉં એમ અનેક પ્રકારના ભક્તિના ઉપકારના ભાવો એને આવતા હોય એવો ભાવ પણ લઈ જાઉં અને આરે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પણ મારી સાથે આવો. નિશ્ચયની વ્યવહાર બે, નિશ્ચય અને વ્યવહાર બે, અથવા તો સમ્યક દ્રષ્ટિ ન હોય તો પણ જેના ઉપકારથી આપણને બોધની પ્રાપ્તિ થઈ હોય જેટલી તો એનો પણ એ પ્રકારે એને વિચાર આવે કે મને આ પુરુષ નિમિત્ત થયું તું મારી સમજણમાં, ગુરુદેવ નિમિત્ત થયા હતા, બેનસી નિમિત્ત થયા હતા એમ પોતે એ પ્રકારે એ છેલ્લે છેલ્લે ઉપકારનો ભાવ પણ એને આવ્યા કરે.